જીવ પણ, પણ જીવ જો પુરુષાર્થ કરીને પોતાના ગુણમાં જાય અને કર્મને ખસેડે, અહીં અત્યારે શું થાય છે, કર્મ જીવને ખસેડે. એટલે કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે, પોતે અચેતન હોવા છતાં ચેતન ને અચેતન દુઃખ મનાવી રહ્યા છે. આ કર્મની લીલા તો જુઓ, સામર્થ્ય તો જુઓ. કર્મ કેવા છે? અચેતન. છતાં જીવને અચેતન રૂપે મનાવી રહ્યા છે. એક શબ્દ આવે જ્યાં પત્રમાં ત્યારે થાય કે શું વાત કીધી પ્રભુએ, શું લખ્યું. તો જાય છે, આપણે બોલી જાય, યાદ રહીએ, બસ અમને કીધું એટલે યાદ રહી ગયું. અરે આ કર્મની માયા તો જુઓ. એનું કારણ કે જીવ પોતે જાગૃત નથી, એટલે ઓલું નિમિત્ત છે એ વધારે પ્રભાવશાળી છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ક્યાંય. અને એથી આગળનું એક પદ છે, કરતા ભોગતા કર્મનો નહીં, કર્મનો પ્રભાવ છે ત્યાં સુધી જ જીવ કર્મનો કરતા છે, નહીં તો નથી. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ. એ સતત કર્મ છે, કરતા છે, પણ તેનો કરતા કર્મના પ્રભાવથી, પોતાના પ્રભાવથી નથી. એટલે આપણે જેને કહીએ ને કે આ છે ને, એ પોતાની મતેથી ચાલતો જ નથી. આ જેમ ઓલો ચાવી ચડાવે ને એમ જ ચાલે, પણ તું કેની ચાવી ચડાવેલો ચાલે? આપણને જગતના જીવોનું બરોબર જ્ઞાન છે કે આને એનામાં કાંઈ મતી નથી. એને જેટલું એના બાપે કીધું છે ને એટલું જ કરશે, અથવા તો એના બોસને પૂછીને પાણી પીશે. આવું બધું આપણને બરોબર જજમેન્ટ છે. જ્ઞાની કહે છે કે આ જીવ પોતે પોતાના ભાનમાં નથી, અને કર્મ જેમ નાચ નચાવે એમ નાચે છે. એ કર્મના પ્રભાવથી જ કરતા છે. જે કંઈ જગતમાં કરે છે ને, એટલે કસાઈ સિવાય કંઈ કરતો નથી, શુભાશુભ પરિણામ સિવાય કંઈ કરતો નથી. અને એ બંધનું કારણ, અને એ બંધ એના કસાઈ પરિણામને પ્રબળ કરે છે, સબળ કરે છે. એટલે કસાઈની તાકાત વધતી જાય છે, વિભાવની તાકાત વધતી જાય છે. કેમ કે જીવનું કર્તૃત્વ તો ત્યાં શાંત થઈ ગયેલું છે. ચેતન જો નિજ ભાનમાં, આ સત્સંગ, શાસ્ત્ર, સદપુરુષ, સદગુરુ જીવને એના ભાનમાં, સ્વરૂપનું ભાન કરાવવા પ્રયત્ન કરે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજ્યા વિના તે પદન. આ બધાનું કામ શું છે? જીવને પોતાને પોતાના નિજ પદનું ઓળખાણ કરાવવું તે. કારણ કે તું પરના પ્રભાવથી અત્યારે અનંત કાળથી ચાલી રહ્યો છું, અને માને છે કે મહારાજ એવો ડાયો હોશિયાર ભાઈ, કેના પ્રમાણે ચાલે છે તું? કર્મના પ્રભાવ. જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી એની તમામ પ્રવૃત્તિઓ, એટલે શુભાશુભનો ઉપયોગ, આ પ્રવૃત્તિને સૂક્ષ્મમાં લેવાની, જડ ક્રિયામાં નહીં લેવાની. એ ઉપયોગ એનો કેના આધાર ઉપર ચાલે છે? કર્મના આધાર. અને એ બંધનું કારણ થાય કે બીજું કંઈ થાય? વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. આ શુભાશુભ ભાવની જડ મોહ, તે છેદતા મોક્ષ ઉપજે મોક્ષ સ્વભાવ. મોહ અને મોક્ષ ભાવનો ક્ષ કરજો. એક જ તો આ માત્ર આ પેરેગ્રાફની અંદરથી આ સમજવા, અને આ આખો આત્મસિદ્ધિની અંદર આ બધું જ્ઞાન કેવું વણાયેલું, એક એક પદની અંદર, એક એક ગાથાની અંદર કેવા દ્રવ્યાનું યોગના સૂત્રો, કેવા સિદ્ધાંત સૂત્રો કેવા વણાયેલા છે. આ તો અઘરું પડે છે, અને આને આત્મસિદ્ધિમાં સમજાવ્યો તો બરોબર, પણ આપણો વાંધો શું? કે આત્મસિદ્ધિમાં સરળતાથી સમજાવ્યું ને એટલે આત્મસિદ્ધિના પ્રવચનોનું કોઈ મહત્વ નહીં. અને બીજો માથા ફાડે એવા વ્યાખ્યાન દેતા હોય ને, સાચું તત્વજ્ઞાન તો અહીંયા જ છે, કાંઈ સમજાણું જ નહીં, ડોગો બેઠો કલાક સુધી અને મગજમાં કાંઈ જાય નહીં, કાંઈ સમજાય નહીં, અને પાછો બહુ સરસ. અરે શું વાત કરી, શું 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 કરે, પણ બોલતો બધો શું કીધું, શું સમજાણું કાંઈ. અરે પછી પાછો કઈ ન સમજાયો, એ કઈ નાની ના ખેલ નથી. અરે ભાઈ તારી વાત તને ન સમજાય તો સમજી લેવું કે કા તું ડોગો ને કા તને સમજાવનાર, કેમ ન સમજાય. એટલે કૃપણદેવે કીધું કે એક આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, અને તે સમજવું તે મુશ્કેલ નથી. કારણ કે શું સમજવું છે, પોતાનું સ્વરૂપ. બીજાનું સમજવું હોય તો વખતે છુપાવે તો ન સમજાય, ગોપબે તો ન સમજાય, પણ પોતે પોતાથી અજ્ઞાત સી રીતે રહી શકે. એ આત્મસિદ્ધિની ગાથાઓની અંદર આપણે સમજવા માટે સરળ છે, પણ આ બધા શાસ્ત્રો પછી લઈએ છીએ એટલે જરા આત્મસિદ્ધિનું મહત્વ સમજાય. કે આત્મસિદ્ધિ એ આ આખો પૂર્વનો સાર છે એ ત્યારે સમજાય, એમ તો કાંઈ પૂર્વ સુધી ખબર ન હોય, અને કે બધું આવી ગયું, પણ શું બધું આવી ગયું, કઈક તો કે બધું સમજણ. હાલો આગળ. જ્યાં અટવાડા જેમ જીવમાં વ્યવહારે પછીની લાઈન છેલ્લે
તે પણ જડ પ્રતિરોધ છે. આ ભાવને પણ જે વિશ્વાસની મોટી અંતઃકરણ વાળો પોતાના માને છે તે નિરંતર પાપ આશ્રમ ગ્રહણ કરે છે. પર પદાર્થો મારા છે અને હું તેમનો છું, આવી અભેદિકતાવાળી કલ્પના કરનાર પોતાપણાને અને પારકાપણાને જાણતો નથી. આ અજ્ઞાન પણ આશ્રમનું કારણ છે. પોતે અજ્ઞાન દશામાં છે એટલે પાર્ક પોતાનું કરીને નીકળ્યો છે,
જે પુદ્ગલ થાય છે જે કરાવે છે એ મને નથી સમજી દે.
પુદ્ગલ ની અપેક્ષા એ જીવમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય. રાગદ્વેષ કેવા કારણે થાય, ઉદગલ છે તો રાગદ્વેષ, જગત સાથેનું મારાપણાની ભાવના છે તો રાગદ્વેષ થાય. એમ ઉદગલોની અપેક્ષાએ પણ ઔદયિક ભાવોની ઉત્પત્તિ, એ પૂદગલો કર્મનો ઉદય પણ ઔદયિક ભાવ આવે. ઔદયિક ભાવ છે એ કેને આધારિત છે, કર્મના ઉદયને આધારિત. એ ભાવ સાથે જે પોતાપણું માને ઔદયિક ભાવને પણ પોતાના પોતાનો માને તે પાપ આશ્રમનો. એટલે આપણે આગળ આવ્યું હતું કે આત્મા કેટલા ભાવ, પાંચ. કયા કયા? ઔદયિક, ઔક્ષમિક, ક્ષયોક્ષમિક, ક્ષાયિક અને પરંપરા. એમાં પરંપરાનામિક ભાવ સિવાયના અને ક્ષાયિક સિવાયના બાકીના બધા જળ. કર્મની અપેક્ષા એ છે એ ભાવ, આત્માના ભાવ નથી. નિમિત્ત નૈમિત્તિક સંયોગને કારણે છે, આત્માના ભાવ નથી. ઔદયિક ભાવ એ આત્માનો ભાવ નથી, કેમ કે એ ભાવમાં ઉદય કારણભૂત છે, નિમિત્તભૂત છે. એટલે આત્માના ભાવ કહેવાય, છતાં પણ એ ભાવ આત્માનો મિશ્ર ભાવ છે, શુદ્ધ ભાવ નથી. આત્માનો શુદ્ધ ભાવ કર્મની અપેક્ષા વિનાનો ભાવ છે, પરમ પરિણામિક ભાવ એ આત્માનો પોતાનો શુદ્ધ ભાવ છે. બાકીના ચાર ભાવ છે એ પણ કર્મ જનિત હોવાને કારણે કર્મ આશ્રિત હોવાને કારણે, કર્મના નિમિત્તને કારણે તે ભાવ આત્માના કહી શકાય નહીં. આ ભાવને જે પોતાના માને છે, આ ભાવને પોતાના માને છે, તે પણ પાપ આશ્રવનું ગ્રહણ કરે છે. એટલે ત્યાં પણ એને કહે છે કે પર પદાર્થ મારા અને હું તેમનો એવી પોતાપણાને અને પારકાપણાને જાણતો નથી, આ અજ્ઞાન આશ્રવનું કારણ છે. ઔક્ષમિક ભાવ આવે આપણામાં, એને પોતાનો માની લે કે મેં આજ બે સામાયિક કરી, બહુ શાંતિ રહી. તો કર્મને અત્યારે કર્મનો ઉપશમ થયો એટલે તને શાંતિ રહી. તારા ભાવની તે શાંતિ વેદી નથી. ક્ષયોપમ ભાવ, તો ક્ષયમ ની ઉપશમ બંને ચાલુ છે ક્રિયા. ક્ષાયિક હવે કર્મ ગયા. જ્ઞાની કહે છે કે બધું જતા જયારે પોતે કેવળ શુભાશુભ પરિણામેથી રહીત કસાઈની જળને, કર્મની જળને ઉખેડી નાખ્યો, હવે કોઈ ઉદયની સંભાવના ન રહી, એક પણ કર્મના ઉદયની. તો એને તો પોતાનો ત્યારે પોતાનો નિત્ય નિરંતર અપરિણામી એટલે શુભાશુભ અપરિણામી એવો શુદ્ધ ભાવ પરિણામી છે. પણ આગળની અવસ્થાને જો પોતાનો માને, એને પોતાનું સ્વરૂપ માને, તો ત્યાં પણ એની માન્યતા, એની શ્રદ્ધા દૂષિત છે, અજ્ઞાનથી દૂષિત છે. એટલા પ્રમાણમાં એનું અજ્ઞાન સમતાભાવે સામાયિક કરે, પણ સામાયિકમાંથી એને જે થયો છે એ કર્મના ઉપશમને કારણે મને સાતા વેદાય. ત્યારે તે સમયે પણ જીવ હજી, કારણ કે જ્યાં સુધી ઘાતી કર્મની જડ ન ઉખડે ત્યાં સુધી આ અપરિણામીપણું પ્રાપ્ત થતું નથી. આગળના પેરેગ્રાફમાં શું ભાઈ ભૂલી ગયા કે સંપૂર્ણ ઘાતી કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી આ ચડ ઉતર ચાલ્યા જ કરે છે. એટલે સાચી સમતા, સાચા આત્માના ગુણો, સાચો પોતાનો પરમ પારિણામિક ભાવ જે અપરિણામિક છે, અપરિણામિક એટલે શુભાશુભ ઉપયોગની જ્યાં કોઈ શક્યતા નથી, કસાઈની જળ ઉખેડી નાખી, એ ક્યારે બને? ઘાતી કર્મનો સર્વથા ક્ષય થાય ત્યારે. જ્યાં સુધી ઘાતી કર્મ વિદ્યમાન હોય ત્યાં સુધી અન્યો અન્ય અને નિમિત્ત નૈમિત્તિક એવા કોઈને કોઈ પરિણામ જીવમાં સ્થૂળ અથવા સૂક્ષ્મપણે, જાણતા કે અજાણતા, એ ચાલ્યા જ કરતા હોય. જેમ આપણે કહીએ કે આપણું અહમ પરિણામ, હું આત્મા છું, હું આત્મા છું, આત્મા પણ સમાયિક કરું છું, તો હું પણ હું ગયું છે ત્યારે હે, તો દેહનો ઉપયોગ, દેહ પણ હું ગયું છે, ભલે ને આત્મભાવે હું બધું કરું છું, પણ મારો આત્મા એટલે હું તો દેહને જ આત્મા માનું છું. એને ક્યાં કે દેહભાવ પડ્યો જ છે, સ્થૂળતા એ નથી પણ સૂક્ષ્મતા એ પડ્યો છે. કેમ કે પછી બીજી કઈ પણ ક્રિયા આવશે ત્યારે તત્વ જ દેહભાવ આધારિત જ થવાની, એ વિલય નહીં થાય જ્યાં સુધી એ અહમ ભાવ નિવૃત્ત ન થાય. ત્યાં સુધી એ દેહભાવ છે એ ઔદૈહિક ભાવ છે. ખ્યાલ આવ્યું? દેહભાવ શું છે? ઉદય છે શરીરનો, આ પર્યાય એનો, એને લગતો, એને આનુષંગિક ભાવ છે, એ છે જ. આટલી સૂક્ષ્મતા દ્રવ્યનું યોગની ઘણીવાર વાત બધા બહુ કરે. અમારા હતા દામાણી કાકા, એ તો અવસાન પામી ગયા, પણ વારંવાર બસ દ્રવ્યનું યોગ આપણે કરીએ, બધાને આપણે સમજાવો, બધા દ્રવ્યનું યોગ સમજવો, પચાવવો અને જીરવવો. અને એમાં જો અજીર્ણ થઈ ગયું એટલે એ સિવાય પણ સમજવાના ઘણા માર્ગ છે. મોક્ષ કઈ માત્ર એના ઉપર જ નથી, બધું ઘણું છે, બીજા ઘણા, પણ સમજણનો માર્ગ. ગુરુપાડુદેવે કીધું કે આ બધા શાસ્ત્રથી પરથી ને અધ્યાત્મને સમજો. એટલે કહ્યું કે દર્શનનો આગ્રહ છોડી દેજે, આ દર્શનના આગ્રહ છે. બધા આપણે અત્યારે વાંચીએ છીએ આ આચાર્ય જબરદસ્ત છે દર્શનમાં. હવે એ આગ્રહ સાથે ચાલવામાં આપણું તો ગજું નથી, છતાંય માર્ગ આથી પણ પર મળી શકે. પણ સમજવું છે એટલા માટે કે ગ્રંથ લીધો છે, તો જેટલું જેટલું આપણે સમજાય એટલું સમજવા પ્રયત્ન કરીએ, અને જેટલી સૂક્ષ્મતા પકડાય એટલી પકડવા પ્રયત્ન કરીએ. કે ઔદયિક ભાવથી જતો નથી તો ખબર પડે કે અહંકાર કાઢવો કેટલો આકરો છે. અને આપણે એમ કે મેં તો સમતા ભાવે સમાય કરી, મેં તો આત્મભાવે પૂજા કરી. અરે તે જે ભાવે કરી તે એ હજી ઉપલક્ષ્યા ભાવે કરી, સ્થૂળ બાહ્ય, પરંતુ પોતાના અસ્તિત્વની અંદર દેહ ભાવ દેખાય છે કે નહીં, અનુભવાય છે કે નહીં?
દેહ ભાવનો પડછાયો તો
છે ને, પડછાયો. સરસ શબ્દ મેં કીધો, બહુ સરસ કીધો આનંદ ગંજીએ કીધું કે પર ભાવની છાંયડી જ્યાં સુધી આત્મા ઉપર છે એને એને કુંદકુંદાચાર્ય ભગવાને પર સમય શબ્દ કીધો. સમય સાર એ પર સમયની પણ સ્વ સમયની શુદ્ધતાનો સાર એ સમય સાર કે જ્યાં કોઈ પણ જાતની છાયા પણ પડતી નથી. તો મારો દેહ ભાવ છે એ પણ શરીરની છાયા છે, મારા વિચાર ઉપર, મારા ભાવ ઉપર. તો સ્વ સમય નથી, સમયનો સાર એ છે કે હું તમામ પૂતગઢની અસરથી મુક્ત હોઉં, એની કોઈ અન્યોન્ય આશ્રિત અસર પણ ન હોય અને અન્યોન્ય નિમિત્તની અસર પણ ન હોય. આ સમય સાર ઉત્કૃષ્ટ દ્રવ્યાનો યોગનો નિશ્ચય લઈનો, શુદ્ધ નિશ્ચય લઈનો શ્રેષ્ઠ ગંધ. પણ શું સમજે અને શું સમજાવે અને શું જાણે, એ સારી. ચાલો, એટલે અહીંયા એ વાત કરી છે કે આવા કર્મથી ઉત્પન્ન થનારા ભાવો પણ આત્માના નથી. આ સમજાવવું છે કે આ કર્મ અને જીવનો ઉપયોગ બે જુદા છે. કસાઈથી ઉપયોગનું નિર્માણ ન થાય અને ઉપયોગથી કસાઈનું નિર્માણ, એ બંનેના કર્મના ગુણ એ જીવના ગુણ ઉત્પન્ન ન કરી શકે અને જીવ એ કર્મના ગુણ ઉત્પન્ન ન કરી શકે. આ વાતનો આખો વિષયનો જે તંતુ ચાલે છે એ આ છે ભેદ જ્ઞાનનો વિષય. અઘરો પડે એટલે આપણે છોડી દઈએ, જેટલું સમજાય એટલું સમજી લઉં. પણ મગજમાં જે આખું ભૂત ભરાઈ ગયું છે ને કે દ્રવ્યનો યોગ કેદી આપણે વાંચશું, કેદી સાંભળશું, એ આપણે કેદી લેશું. આગળ એટલે એવું ન માનવું કે આપણે ત્યાં આપણે ધર્મ નથી જ, આપણે હજી તો માકી છે. ઓલો સમજે કે હાચો ધર્મ તો અમારે ત્યાં જ છે, હજી તે આ નથી એમ, એવી કઈ જરૂર. કેમ કે એને માત્ર અભિનિવેશથી જ વાત છે, શાસ્ત્ર નો અભિનિવેશ છે એટલે કે સમયસર. બાકી એનું તત્વ એ પચાવવું જીરવવું અને એ ભૂમિકાએ જવું એ મુનિઓનું શાસ્ત્ર છે, એ શાસ્ત્ર મુનિઓ નિર્ગ્રંથ. આગળ મિથ્યાવર્તન પ્રવૃત્તિ ન કરનાર
જીવ પરિણામ કરે છે તે વખતે તે જીવમાં વિદ્યાચારિત્ર વિપરીત વર્તન હોવાથી તેવા પરિણામ દ્વારા તે પુણ્ય અથવા આશ્રમને ગ્રહણ કરે છે.
બસ મુદ્દો બદલાય છે, ખ્યાલ આવ્યો? કયો આવ્યો? અવિવેક મિથ્યાત્વનો મુદ્દો પૂરો થયો. અવિરતિ, એ અવિરતિનું સમજાવે કે જેની મનોવૃત્તિ આવા બધા કાર્યોમાં લાગી હોય, હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, આ બધા પંચ મહાવ્રતના વગેરે છે, એ બધાનું વર્તન કર્મને આવવામાં કારણભૂત છે, કારણ કે ઈચ્છાઓને કાબૂમાં છે અવિરતિ. એટલે પાપને આવવા નહીં, આ બધી પ્રવૃત્તિ છે એના દ્વાર ખુલ્લા રાખવાના, એને નિમંત્રણ જ આપવાનું કે આવો આશ્રવના પરિબળો તમે અમારા જીવનમાં આવો. જ્ઞાની કે છે કે માટે વ્રતાદિના નિયમો, યમ નિયમ એ શું કરે છે? અવિરતિના આ પ્રવાહને રોકે, ઈચ્છાઓના એ પ્રવાહને નિયંત્રિત કરે. ઈચ્છા આકાશ જેવી અનંત છે, કૃપાળુ દેવ છે, એને તો રોકી તો જ રોકાય, બાકી તો ઈચ્છાને કોઈ અંત નથી. તો એ સમયે આવા વ્રતાદિ કરીને ઈચ્છાઓને નિયમમાં રાખવી, અને એ જો નિયમમાં ન રાખે એને અવિરતિ અથવા મિથ્યા વર્તન કહેવામાં આવે. એટલે સમ્યક ચારિત્ર પાંચ મહાવ્રતાદિમાં પણ પ્રવૃત્તિ ન કરનાર જીવ એ રાગદ્વેષને લઈને પરદ્રવ્યમાં આવા પ્રવૃત્તિ કરે છે, અને એનું ચારિત્ર પણ ત્યારે મિથ્યા ચારિત્ર છે, અને એ દ્વારા એ શુભ કરે છે, અશુભ કરે, પણ આશ્રવને ગ્રહણ કરે. આ સ્થિતિમાં વર્તતા આત્મામાં સમ્યક ચારિત્ર તે વખતે હોતું નથી. ક્યારે? અવિરતિની અંદર જે છે એનામાં સમ્યક ચારિત્ર હોતું નથી. આપણને લાગે કે બધું સદાચાર કરે છે, પણ ઈચ્છાઓને એને નિયંત્રિત કરી, ઈચ્છાઓનો ત્યાગ કર્યો. કોઈ વસ્તુ મળે ન મળે એ વાત નથી, પણ ઈચ્છા જ છોડી દેવી એ પ્રત્યે, ખ્યાલ આવે? સોનલબેન, આ વસ્તુ પાપજનક છે તો ઈ આપણા જીવનમાં તો કોઈ દિવસ એ અવસર આવે કે ન આવે, પણ આ ઈચ્છા જ મને નહીં જોઈએ. એટલે કદાચ એ જેવી ઉત્પન્ન થાય અને કરોડો મળતા હોય તો હું ત્યાં રોકાઈ નહીં. એટલે એને વિરતિ ધર્મ, વિરતિ એટલે એની ઈચ્છાનો ત્યાગ. મારે આ જીવન ત્યાગ, આ બધા વ્રત લઈએ તો અહિંસા વ્રત સાધુઓ લે, શું લે છે? હિંસાનો આજીવન ત્યાગ, અસત્યનો આજીવન ત્યાગ, જૂઠનો. અરે પણ મારે ક્યાં ચોરી કરવી છે, મારા ઘરે ક્યાં કઈ ખામી છે? નહીં, એ ત્રીજું મહાવ્રત ધારણ કરે છે કે પછી ગમે તેવી સ્થિતિ થાય તોય, મોત આવે તો પણ પૈસા વિના હું પાણી કે કોઈનું ફળ પણ લઈશ. આ અવિરતિ છે, એનું પરિણામ આ પાપ છે, અને વિરતિ ધર્મ યમ અને નિયમથી આવે. વ્રત એટલે વૃત્તિઓનું નિયમન કરવું છે, વૃત્તિને મૂળમાંથી ઉખેડી નાખવી એ વ્રતનું કારણ છે. લયું સ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, આ વ્રત છે એ વૃત્તિને ઉખેડવા માટે, નામશેષ કરવા માટે છે. મારા જીવનમાં મારે કોઈ મૈથુનની વૃત્તિ નથી એમ મારું માનવું છે, પણ તું એને વ્રત લે, ચોથા વર્ષની બાધા લે, અપરિગ્રહની બાધા લે. મારે તો આનાથી વધારે જોશે જ નહીં, પણ ભિખારાને નથી 10 જોડી કપડા, શું કરવું? પણ બધી શક્યતા છે, ને 10 માંથી 12 જોડી થાય તો જેને ઈચ્છાઓને નિયંત્રિત કરી છે એને 11માં ઉપર કોઈ ભાવ આવે એ નક્કી જ કરે કે મારા જીવનને આ પાંચ મહાવ્રત એટલે પાંચ મહાપાપ કીધા છે. હિંસા, અસત્ય એટલે જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ મહાપાપ છે. એનો સર્વથા ત્યાગ કરવો એટલે આ સર્વસંગ પરિત્યાગીને આ જાવ જીવને બાધા અને ગ્રહસ્થને મર્યાદિત અણુવ્રત કીધા છે, અથવા એનાથી એને વિરમણ અથવા સંક્ષેપ કરવો એ વ્રતને. તો એ કહ્યું છે ત્યાં. તો એ અવિરતિ નામનો બીજો એક પાપને આવવા માટેનો પ્રવાહ છે કે જીવે જો પોતાની વૃત્તિનો અથવા ઈચ્છાનો નાશ નથી કર્યો તો તેવા સંયોગો ઉત્પન્ન થતા, તેવા નિમિત્તો ઉત્પન્ન થતા શક્ય છે જીવ પાપ ભાવને ગ્રહણ કરે, આશ્રવ ગ્રહણ કરે. પણ જો એનાથી ઈચ્છારૂપી એની વૃત્તિ છે જે મૂળ એને ઉખેડી નાખી હોય વ્રતથી નિયમથી પછાણથી પ્રતિજ્ઞાથી ટેકથી, તો એ જીવ આવા કોઈ નિમિત્તની અંદર આશ્રવને ગ્રહણ કરતો નથી. માટે આ બધી બાધાઓ, આ બધા પછકાણો, આ બધા નિયમો એ શેને માટે છે? ઈચ્છાઓ અને વૃત્તિઓ એ જે બહુ સુષુપ્ત રૂપે પડી છે જીવમાં, પડી છે કેવી સુષુપ્ત રીતે, અત્યારે ક્યાંય નથી ને માનતો નથી, પણ કાલ સવારે મોટો છે ને પૈસા આવ્યા ક્લબમાં જવાનું થયું, અને પછી ત્યાં ચોરી પણ છે, જુગાર પણ છે, અને અબ્રહ્મનું સેવન પણ છે, આ બધી વખતે ત્યારે એ જો અટક્યો નથી તો શું થાય? ઈચ્છાઓ એને નિર્મૂળ કરી નથી, ઈચ્છાઓ દબાયેલી સુષુપ્તપણે અત્યાર સુધી સેજે બાવા સીતારામ હતો, પણ એને આમાં વીરતી ધર્મ નહોતો. ખ્યાલ આવે છે? પાપોની વીરતીનો ભાવ નહોતો. તો જ્ઞાની કહે છે કે જ્યાં સુધી જ્ઞાનનું ફળ, અવિરતીનો અર્થ આ બધા દરવાજાઓ ખુલ્લા રાખવાના છે, અને આ દરવાજા ખુલ્લા રહેશે તો એમાંથી પાપનો આશ્રય થશે. જો તારી ઈચ્છા જે તારા ધ્યાનમાં નથી આવી એ જો જાગૃત થશે તો ઈચ્છા પ્રમાણે તારી પ્રવૃત્તિ થયા વિના રહેશે, કેમ કે રોકનાર પરિબળ નથી, સંજોગ કોઈ દિવસ નથી, સમજીને એના ઉપર નિયમન કર્યું નથી, નિયંત્રણ કર્યું નથી, એને અટકવાના કોઈ ભાવ કર્યા નથી, અને જ્યારે ખરેખર ફસાઈને આવીને ઉભો રહ્યો ત્યારે સમજણને ક્યાં ગોતવા જાય, તો એનો શિકાર બની જાય સીધો. અને પછી કે મને તો ખ્યાલમાં રહ્યું અભ્યાસ નહીં. એટલે જ્ઞાની કહે છે કે આ વિરતિ ધર્મ કેટલો મહાન છે, આખો આશ્રમનું મોટું દ્વાર છે, માટે જીવે વિરતિ ધર્મ લેવો. ગાંધીને ઈચ્છા બસ એ પ્રકારની ઈચ્છાને ખાવ કાઢી નાખે, અને પછી એને પોતે એકવાર વિરતિ ધર્મમાં આવે એટલે એને એમ થાય કે આ ગમે તો પણ મારે તો બાધા છે, હું નહીં કરું, હવે મારે મારા દેહને અભડાવવો, કેટલું જોર એની અંદર, કેટલું સામર્થ્ય. ગાંધીને વિદેશ જવામાં એની માએ શું કીધું કે તું ત્રણ પ્રતિજ્ઞા લે જૈન સાધુ પાસે અને તું જા, મને વાંધો નથી. એ સમયે વિદેશ જવા માટે ક્યાંય છૂટછાટ હતી? અને સામાન્ય કે વિદેશના વાતાવરણમાં જીવ આ ત્રણ પાપ કર્યા વિના રહેશે, એક એને દારૂ, બીજો માંસ ભક્ષણ, અને ત્રીજું પરસ્ત્રી ગમન. આ ત્રણેયની પ્રતિજ્ઞા લે. અને ગાંધીનું બાળપણ તો આપણે જાણીએ છીએ કે બહુ ઉજળું નહોતું, અને આ જો જાય ઇંગ્લેન્ડની હવામાં તો વૈંઠા વિના વિચાર કરો એની માએ કેટલી ડાઈ. પુત્રીબાઈને આપણે શું કહેવું કે તું જા બેરીસ, તો બહુ મારો દીકરો ઇન્ટેલિજન્ટ જા છે, પણ તારા દીકરામાં સંસ્કાર નથી, વિદેશમાં મોકલસ. પણ માની કોઠા શું છે કે આ પાપની અંદર પકડાયા વિના રહેશે ને આની વૃત્તિ નથી બરોબર. પ્રતિજ્ઞા કર તારી વૃત્તિઓને પેલા પ્રતિબંધ મુખ આડો, અને એ લેવાનું તો કે ક્યાં લઉં, જૈન સાધુ પાસે જા. પોરબંદરમાં સ્થાનકવાસી જૈન સાધુ પાસે એ પ્રતિજ્ઞા લેવડાવી માએ, અને પછી એને મોકલો. આ કેટલા વિરતિ ધર્મના સંસ્કારો. અને એ જ ગાંધીને અણિશુદ્ધ થઈને એ ઇંગ્લેન્ડની અંદર વિલાયતનો અભ્યાસ કરીને પાછા આવે છે, અને સત્ય અને અહિંસાનું શ્રીમદ રાજચંદ્ર પાસે જ્ઞાન મળ્યું. બે વર્ષ સુધી ટાઈમ પાસ કરવા માટે જતા હતા, ધંધો હતો નહીં, કોઈ કેસ આપતું નહોતું. મુંબઈની ઓફિસમાં નુકસાન થતું હતું, ભાડા ભરવાના પૈસા નહોતા, અને કંઈક એને થયું તો ઘરાઈકન ભાઈ જઈએ તો ભૂલેશ્વરમાં બેસવાની મજા આવે, તો કે સાંજે 5 વાગે તમારે આવવું, એટલે કલાક 2 કલાક સત્સંગ એનો ચાલે. એની અંદરથી જે એને મળ્યા સંસ્કાર, તો હિંસા ખૂન કરનાર ઉપર પણ ક્ષમાભાવ રાખો, આવું દયા ધર્મનું મેં કુંડા ભરી ભરીને પાન રાયચંદભાઈના જીવનમાંથી કહ્યું. મારા જીવનમાં ઘણાનો ઉપકાર છે, પણ શ્રેષ્ઠ જો કોઈનો હોય તો વિરતી ધર્મ. ત્યારે આપણને વિરતી ધર્મની અંદર આપણે કે ના, એને શું જરૂર છે, બુદ્ધિવાદ આવીને આગળ આવી જાય. બુદ્ધિવાદ શું કે, મારે કાંઈ જરૂર, હું બધું જાણું છું, બસ મને બધી ખબર પડે છે, મારું હિત શું અહિત શું, એવો સમય આવશે ત્યારે હું નિપટી લઈશ. આ બફમમાં ને બફમમાં મહાપાપની અંદર ગમે ત્યારે, અને આવા ભલભલા ઉપદેશ દેનારા, વાતો કરનારા, શાસ્ત્ર વાંચનારા, એ મોકો આવે ત્યારે કેવક ખલિત થઈ જાય છે. ક્યાંય એનું જ્ઞાન, ડાપણ, સાધના, ધ્યાનની બધી જ કાચી મિનિટની અંદર, કારણ કે વિરતી ધર્મ મજબૂત. વિરતી ધર્મ યમ અને નિયમ એ 8 અંગની અંદરના પહેલા અંગ છે, અને શ્રાવકને માટે થઈને પણ એ 12 વ્રત અથવા 11 પ્રતિમા એ પેલું શ્રાવકનું આવશ્યક કીધું છે. કે તું પેલા શ્રાવકને કહ્યું છે કે ઈચ્છાઓ અનંત છે, અમુક ઈચ્છાઓ એવી છે કે તું એમ કે પરમાતી સાહેબ કોઈ કાળે પરમાતી તો મને સુખ છે, હું ખાઉં નહીં. વિરતિ ધર્મમાં આવી જાય. અને આ શ્રેણિક મહારાજાના જીવનનું ઉદાહરણ આપણને શાસ્ત્રકારો આપે છે. શું બાધા લીધી હતી? શિકારીનું જીવન, માંસાહારીનું જીવન. હવે અમારે શું કહેવું? તો મુનિ હતા, એને એમ સરસ મજાનું કહ્યું, એક કામ કર, માંસાહારી છો ને, કાગડાનું ખાતો. અને આને શું થયું કે કાગડાનું તો અમથું કોઈ દી કોઈ કાગડાનો ખૂન કરી શકે, વધ કરી શકે, એવો ચતુરમાં ચતુર જો કોઈ હોય તો કાગડો. એનું તો કે સાહેબ માન્ય છે. અને બરોબર મરવા પડ્યો, રોગ એવો આવ્યો કે એના વૈદ્ય એમ કીધું કે ગમે ત્યાંથી પણ કાગડાને મારીને એનો માંસ ખાઓ તો જ આમાં તમને ઔષધ છે, ઉપાય છે. તો જવાબ શું આવ્યો? મરવું હોય તો ભલે મરીશ, પણ આ એક વિરતી ધર્મ, શ્રેણિકની શ્રેણી, અને શ્રેણિકની શ્રેણીમાંથી આ પુણ્યાનું બંધ સાથે છે. પુણ્ય સાનું બંધ કહેવાય. એ શ્રેણીકમાંથી તીર્થંકર પદ સુધી પહોંચશે, પદ્મનાભ તીર્થંકર પદ. પ્રારંભ ક્યાંથી થયો? વિરતી ધર્મ કે આ પાપ તો હું નહીં જ કરું, એટલે એને લગતી ઈચ્છાને પહેલેથી એને એનો જય કહે. એમ આ બધા વ્રતો છે, બ્રહ્મના વ્રત છે, બ્રહ્મચર્યના, મર્યાદાપૂર્વકનું, મર્યાદા સિવાયનું. પણ પ્રતિજ્ઞિત થાવ, પ્રભુની સાક્ષીએ, ગુરુની સાક્ષીએ બંધાવો, અને જીવનની અંદર આ ચારિત્રનો એક બીજ તૈયાર કરો. વૃત્તિનું બીજ છે, એ વૃત્તિના બીજને બારી નાખીને ચારિત્રનું બીજ ઊભું કરો, કે જેવી તેવી અંકુર ફૂટે તો એ ત્યાગનો ત્યારે પરાક્રમ અને પુરુષાર્થનો અંકુર આવશે. કે જેમ પેલા સુદર્શન શેઠને અભયા રાણી સાથે મળવાનો પ્રસંગ આવે છે, ત્યારે પણ એનામાં આવી ધારે તો એ મહારાણીના સાથેના સંબંધથી આખું જીવતર એનું સુધારી શકે છે. કેમકે રાણી એના મોહમાં પડી છે, પણ ત્યારે સુદર્શન શેઠ એના પોતાના બ્રહ્મચર્ય વ્રતની અંદર ટસના મસ થતા નથી. સૂર્ય ચડાવે છે તો સૂર્ય પણ સિંહાસનમાં ફેરવાઈ જાય. આ બધા નિયમના યમ નિયમ વિરતી ધર્મ, એના આ બધા પરિણામ છે. કેટલો મહાન ધર્મની સાયન્ટિફિક રચના આપણા આચાર માર્ગની અંદર આપી છે કે તારે ખાવું નથી તો તું એમ કે નહીં ખાવ, અને રોજના દાખલા તો આપણે આપવા જ નથી. આપણે જાણીએ જ છીએ કે સાંજે કંઈ ખાતો નથી, પણ ક્યાંક ગયા ને ઓળાએ કીધું કે આઈસ્ક્રીમ છે હેવમોરનો, અને પછી ઓળો પૂછે કે પછકાણ છે, તો કે પછકાણ ને તઈ શું જોતું તું ને પતે, પણ ના મારે પછકાણ છે. વાત પૂરી થઈ ગઈ. તું તો દર રહીશ સામાની જે પેલી છે એને પણ તું, કેટલો લાભ થયો તને કે નહીં આજ મારે પછકાણ. તો વાત પૂરી થઈ ગઈ. તું એમ કે મારો ચોવીયાર છે, તો ભલે ને વેવાય વેલો હોય તો એ ખોટું લગાડે, ઉલટાનું એને એમ થાય કે ધન્ય છે મારા વેવાઈને, હું બરી આ રાત્રે ક્યાં ખાઉં છું, એને એમ થાય થોડુંક મનમાં શોભા. ધીરે ભાવ તો થાય ને, ન કરે ભલે ન કરે, પણ એને એમ થાય ને કે મારા કરતા આગળ છે, એટલું જ થાય બસ. એ ગણું છું વ્રત ધર્મ વીરતી ધર્મની વાત મૂકી છે કે તે સ્થિતિમાં પણ એ પુણ્ય અથવા પાપને ગ્રહણ કરે છે, અને આ સ્થિતિમાં વર્તતા આત્મામાં સમ્યક ચારિત્ર તે વખતે હોતું અવિરત છે. આગળ જ્ઞાનીઓ સુખ ને પણ દુઃખ જ કહે. એ કે જો એને વીરતી ધર્મ નથી તો કદાચ પુણ્યની પ્રકૃતિ કરે, શુભની કરે, ગમે તે કરે, દેવગતિ મળે. તો એ કે છે કે તૃષ્ણા અને મનને સંતાપ દેવાવાળું આ હોવાથી વસ્તુ ગતે તો તે દુઃખ જ છે. કેમ કે જે સુખ અનિત્ય પીડાકારી તૃષ્ણાને વધારનારું કર્મબંધનું કારણ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારું અને પરાધીન છે, જ્ઞાનીઓ એવા સુખને પણ દુઃખ છે. આ વિશ્વમાં પાંચ ઇન્દ્રિયોના વિષયવાળા જે જે સુખ છે તે બધા દુઃખથી કોઈ પણ રીતે વિશેષવાળા કે ચડિયાતા. પાંચ ઇન્દ્રિયોના સુખો પણ દુઃખ છે. કેટલી સરસ વાત. વિશ્વમાં ઘણા દુઃખો છે અનંત, કે જેમાં ઇન્દ્રિયોના વિષયોના સુખ છે ને એ પણ એ દુઃખની હારમાં છે. આ સમજ જે જીવમાં પ્રગટ થઈ નથી તેને ચારિત્રવાન કહી શકાય જ નહીં. કેમ કે વિરતિ ભાવ એક વૃત્તિ ઈચ્છાઓનો અંકુશ એ ઇન્દ્રિયોના સુખ ઉપર જ કરવાનો છે, બીજો શું કરવાનો. જીવને જ્યારે જ્યારે ધર્મમાં નિયમ નિયમ આવે એ છેને લગતા આવે, ઇન્દ્રિયોના વિષય સંબંધિત છે, તો એને પ્રમાણની અંદર ધીરે ધીરે કે ભાઈ તું આ કર આ કર, ધીરે ધીરે એને એની ઈચ્છાઓને નિયંત્રિત કરવી કાબુમાં રાખવી, સંયમમાં લેવી, આ આખો માર્ગ એને આપણે ત્યાં શબ્દો મૂક્યો છે સંવર. સંવર એટલે આશ્રવને અટકાવવું કે એ સંવર દેશ સંવર હોય, પૂર્ણ સંવર હોય અને સર્વ સંવર હોય, પણ ધીરે ધીરે કરતા આ સંવરના ભાવ છે. અને અહીંયા એક બીજી વાત મૂકી કે પાપ કરતા પણ પુણ્ય આત્માને વિશેષ ભાન ભૂલાવે છે. કારણ શું? એના એ આત્માને ભૂલાવના. જો દુઃખમાં તો ક્યારેક પ્રભુ સાંભળે, પણ સુખમાં તો એ નહીં આવે. પછી એ કે છે પ્રમાદનું ઘર, અભિમાનનું કારણ, અવિરતિનું સ્થાન, વિવિધ ઈચ્છાઓનું પ્રેરક અને પોષક છે. જે ઈચ્છાઓનો નાશ કરવાનો હતો, પુણ્યના કારણે આ ઈચ્છાઓ માટે અનુકૂળતા ઊભી થઈ ગઈ. પુણ્ય જાગે એટલે શું થયું? ઈચ્છાઓ વધે, જે ઈચ્છા શાંત હતી એ બધી જાગૃત થાય. નવું નવું ભોગની, નવા નવા પદાર્થોની આ બધી ઈચ્છાઓ ઊભી થવાનું આ તો એક આખું ઈચ્છારૂપી રાક્ષસને ઊભો કર્યો. વિવિધ ઈચ્છાઓનું પ્રેરક અને પોષક છે. આત્મભાન વિનાનાને વિશેષ પાપ કરાવીને દુર્ગતિમાં લઈ જનાર છે. આગળ પેરેગ્રાફ પછી પૂરો કરીએ.
પછી એને ઈચ્છા ઉત્પન્ન થાય પામવું, ધર્મમાં એ બધે વળી શકે ને કે આવા ઈચ્છા થાય છે પામ, કઈ સંતોષ નથી મળતો, તો એ જીવ આરાધનામાં આવી શકે,
શુભમાં આવે,
અશુભમાં આવી શકે.
ઈચ્છા સહિતનું શુદ્ધ છે ને પુણ્યનું કારણ, એને અપરિણામી નથી. આખો આશ્રમનો વિષય ચાલે છે, ભૂલાય છે. ચલો આગળ ચાલો. જવાબ આવી ગયો બસ. પુણ્યની બદલે હવે બીજું અહીંયા મૂકી પાપ. પુણ્યની વાત પૂરી કરી, પાપનું શું થાય? જો સંસ્કારી જીવ હોય તો જાગૃત થાય અને સુખી થવાના માર્ગે આગળ વધે. આમ પુણ્ય કરતા પાપનો ઉદય કોઈ અપેક્ષાએ એનું અભિમાન ઘડી જાય. એક વાર દુઃખી થાય ને એટલે પોતે સિકંદરની જેમ ચાલતો હોય ને, પણ એ સમજણ એને ઠોકરથી પણ સમજણ આવે. જીવનની અંદર સમજવા માટેના જ્યારે પોતાનું અભિમાન જ એને સમજાવી શકતું ન હોય, બાધારૂપ હોય, એ જ્યારે ઠોકર ખાય ત્યારે એને ક્યારે જીવ કે છે ને વિનમ્ર બને છે, એનામાં નમ્રતા આવે છે, એ સ્વાશ્રયી બને છે. કેમકે જ્યારે હવે ચારે બાજુ દુઃખ છે તો પોતાના દુઃખમાંથી બહાર નીકળવા પોતે જ નીકળવું છે. તો ક્યારેક ક્યારેક અંદરમાં જીવની અંદર તો આ બધા ગુણો છે કે નહીં? જીવ એ સદગુણોનો સ્વામી છે ને, તો એ સદગુણો એને ત્યારે કામ કરે છે. એટલે એને આવરણ કરતું જે પરિબળ હતું, અભિમાન હતું, મદ હતું, એ બધું ગયું. અને હવે આ જીવ આ પ્રમાણે આવવા માટે પ્રયત્ન કરે છે. તો કૃપાળુ દેવે લખ્યું છે કે અમે તો માનીએ છીએ કે આ કાળમાં મુમુક્ષુ જીવોને પ્રતિકૂળતા વધારે લાભદાયક છે. બધી અનુકૂળતા તો કાળ એવો છે તે ચૂકી જવાશે, થોડી પ્રતિકૂળતા અપેક્ષાએ. અને એથી વધારે લખ્યું છે કે જો કઠણાઈ ન હોય આમાં તો વિધાતાએ કંઈક ભૂલ કરી છે, એને તમારું કલ્યાણ કરવાની ઈચ્છા નથી. તું એમ કે ભાગ્ય ભૂલ કે, કેટલો સરસ શબ્દ છે, સરળાઈ અને કઠણાઈ બે શબ્દ છે. કે વિધાતાએ જો કઠણાઈ ન આવ્યો તો સમજવું કે એને ભૂલ કરી છે. તમે એમ કહેતા ને કે હે પ્રભુ તે મારા ઉપર જ અન્યાય કર્યો છે, અરે એ ન કર્યો હોત તો પ્રભુ કૃપાળુ દયાળુ ન હોત તને આમાંથી બચાવવા માટે, આ કાળની સપેટામાંથી બચાવવા માટે પ્રભુએ થોડી તને કઠણાઈ આપી છે, જેથી કરીને તું તારા માર્ગ ઉપર થોડો સ્થિર નહીં તો હવામાં જ ઉડીશ. અપેક્ષા એટલી છે, જો એકાંતની વાત ક્યાંય આવતી નથી. બાકી આશ્રવ તો આત્માને કાળા ધોળા વાદળા જેવા છે. હવે કહે છે કે કસાઈ ભાવમાં જો વર્તતો હોય, એ સંસ્કારી ન હોય, એ જીવ સંસ્કારી ન હોય ને કસાઈ ભાવમાં હોય, તો કદાચ પાપના આરંભનો ત્યાગ કરીને ઉત્તમ વ્રતોનું પાલન કરતો હોય. ઘણીવાર ઘણા દુઃખી નબળા નિર્ધન એ વધારે તપ કરતા જોવા. કસાઈ ભાવ એમ કેમ છે? એ બધા જ આરાધન કરે, અનુષ્ઠાન કરે, સારી પ્રભાવના છે. ક્યાં વધારે છે ક્યાં જઈએ? આપણે તમસે આઈન્ટીલ કરવી જ છે. લાભ દ્રષ્ટિ ક્યાં છે? કસાઈમાં. કસાઈ ભાવ છે? લોભનો ભાવ છે. એ કહે છે કે એ આરંભનો ત્યાગ કરીને ઉત્તમ વ્રતોનું પાલન કરતો હોય, છતાં તેવા જીવો કર્મોથી મુક્ત થઈ શકતા જ નથી. કારણ કે જે વ્રત પાડે છે એ પણ કસાઈ દ્વારા તે જીવમાં પાપના અસરો તો ચાલુ જ છે. જો વ્રત નિયમની અંદર શ્રેષ્ઠ છે અને કસાઈને એણે હજુ દૂર કર્યા નથી. સંસ્કારી જીવ હોત તો એ આખું પરિણામ જુદું આવત, પણ એને એના આ કસાઈના પરિણામ જે છે એ ચાલુ રહેતા છે. અને વ્રત તપ ખૂબ કરે છે, મોઢું ખુલ્લું નથી, બધી જ હોળી કરે, એક વર્ષે તપ પૂરો થાય તો બીજો ઉપાડે, બધું જ ચાલે છે. પણ કે તે કસાઈ છે એની આશ્રવ છે એ દ્વાર બંધ થયું નથી. તો કસાઈની હયાતીમાં પાપના આરંભનો ત્યાગ અને ઉત્તમ ચારિત્રનું આચરણ કાંઈ કાર્ય કરી શકતું. પાપના આશ્રવોનો ત્યાગ કર્યો છે આરંભનો, અને ઉત્તમ ચારિત્રનું આચરણ છે, પણ કસાઈની સાથે. ઉદય રત્ન વિજયજી મહારાજ સાહેબે ક્રોધની સજ્જાઈ લખી. સોનલબેન બોલો. ક્રોધે ક્રોડ પૂરવ, એ ક્રોડ પૂરવ નું તપ પણ ક્રોધ સહિત કરે તો લેખે ન, ક્રોધ સહિત જે ફળ કરે તે તો લેખે ન. ક્રોડ પૂર્વનું તપ, ક્રોડ એટલે પલ્યોપમ સાગરોપમ, એટલા કાળનો તામલી તાપસનો આવે છે કે માસ ખમણના કારણે માસ ખમણ કરે છે ને યુગો સુધી કરે છે અને સાતમી નરકમાં જઈને ઉભો છે. વિજ્ઞાનીઓ કહે છે કે એ કસાયની હયાતીમાં પાપ આરંભનો ત્યાગ ને ઉત્તમ ચારિત્રનો આચરણ કાંઈ કરી શકતો નથી, આશ્રવથી જીવને બચાવી શકાતો નથી. માટે કસાયનો ત્યાગ કરવાની મુખ્ય આ કુસૂત્ર ચાલે છે. આશ્રવ સુભાષ ઉપયોગ અને આશ્રવ અહીંયા આપણે વાત પૂરી કરી વિશે
કાર્યક્રમમાં છીએ આપણે સોમવારે.